તારીખ 19/1/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 155 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 56
જેને શુદ્ધાત્મા અનુભવ અને આસ્વાદ લીધો છે, આત્માની શાંતિનો જેને અનુભવ કર્યો છે, આત્માના આનંદ નો જેને રસ છે, એ જીવને જગતમાં ક્યાંય રસ નથી. એવી જે જ્ઞાનની દશા, એ દશાનું વર્ણન છે આમાં આ બોલમાં. જ્ઞાનની દશાનું વર્ણન છે, અનુભવ પ્રધાનતાથી વિષયનું વર્ણન છે. જેમ દૂધપાકના સ્વાદ આગળ લાલ જુવારના રોટલાનો સ્વાદ ન આવે, તેમ જેણે પ્રભુ આનંદ સ્વરૂપ છે એના સ્વાદ લીધા છે, તેને જગતની કોઈ ચીજમાં પ્રેમ લાગતો નથી, રસ આવતો નથી, એકાકાર સામાન્ય દ્રષ્ટાંત લીધો છે. લૌકિક રીતે સ્વાદનો વિષય આહારમાં છે. દૂધપાક અથવા કોઈ પણ મિષ્ટાન જે ભાવતી ચીજ હોય, મિષ્ટાનમાં પણ ભાવતી ચીજ હોય, એનો સ્વાદ એકાકાર થઈને જીવ લે છે, અને સાથે સાથે ભૂખો જુવારનો ટાઢો રોટલો લાકડા જેવો 3 દિવસનો થઈ ગયો હોય, સૂકો, તો ક્યાં મિષ્ટાનનો સ્વાદ અને ક્યાં રોટલાનો સ્વાદ, એમાં રુચિ થતી નથી. રોટલાના જુવારના રોટલાના સ્વાદમાં રુચિ થતી નથી, અથવા એનો કાંઈ સ્વાદ આવતો નથી, ભાવતું નથી. એ દ્રષ્ટાંત લીધો છે, અનુભવનો દ્રષ્ટાંત લેવો છે એટલે સ્વાદની વાત લીધી છે.
બરોબર,
કેમ કે અનુભવમાં પણ આનંદનો આસ્વાદ લેવાની વાત મુખ્યપણે છે, એટલે દ્રષ્ટાંતમાં પણ સ્વાદનો વિષય લીધો છે. આમ તો રસ છે, રસના ઇન્દ્રિય એ સ્પર્શનું જ્ઞાન કરે છે, ત્યાં એના રસનું જ્ઞાન કરે છે ખરેખર તો જીવને. પણ કલ્પના કરે આ ખાટું છે, આ ખારું છે, આ ગયું છે, એમ જ્ઞાન કરવું બીજી વાત છે, અને એ સારું છે એમ જાણવું એ તદ્દન બીજી વાત છે. બે વચ્ચે ફેર છે. પણ દ્રષ્ટાંત સામાન્ય જીવનો લીધો છે કે જેમ કોઈ પણ માણસને મિષ્ટાન ભાવતા મિષ્ટાનના સ્વાદ આગળ લાલ જારનો રોટલો, હલકી જાર આવે છે, સફેદ જાર મીઠી આવે, એવી આવે, લાલ હલકી ખડ જેવી જુવાર આવે છે, રસકસ વગેરેની, એનો સ્વાદ ન આવે, તેમ જેણે પ્રભુ આનંદ સ્વરૂપ છે, પોતે પોતાનું આત્મ સ્વરૂપ અનંત અનંત આનંદનું રસકંદ છે, એનો સ્વાદ જેણે લીધો છે, અંતર્મુખ થઈને એનો અનુભવ જેણે કર્યો છે, અંદર માં અનંત આનંદ, અપરિમિત આનંદ ભરેલો છે. અંતર્મુખ ડૂબીને એને જેને સ્વાદમાં લીધો છે, અનુભવમાં લીધો છે, એનો જે આનંદનો સ્વાદ છે, આત્માના આનંદનો સ્વાદ છે, એ જગતના કોઈ પદાર્થની સાથે એની ઉપમા નહીં થઈ શકતી હોવાથી, એને બતાવવાનું કોઈ દ્રષ્ટાંત નહીં હોવાથી એને અનુપમ આનંદ કહેવામાં આવે છે. એવા આનંદનો સ્વાદ લીધો છે એવા જ્ઞાનીને, એવા ધર્માત્માને, એને ધર્માત્મા કહીએ ને એને જ્ઞાની કહીએ,
બરોબર.
આ જ્ઞાનીનું લક્ષણ છે, નિશ્ચય લક્ષણ છે. આ જેને અંતરમાં પોતાના આત્માના આનંદના સ્વાદ આગળ જગતના કોઈ પદાર્થમાં સુખ કે આનંદની બુદ્ધિ રહી નથી, ઉલટાનો જગતના પદાર્થ પોતાથી ભિન્ન એટલે ખાલી દેખાવાથી, પોતાથી શૂન્ય દેખાવાથી, જેમાં પોતે ક્યાંય નથી એમાં એને રસ પણ નથી થઈ. કોઈ એમ કહે કે ફલાણી ફલાણી પૂરી કણબીની નાદ છે, એમાં આમ થાય છે ને તેમ થાય છે, જે થતું હોય એમાં અમારે કઈ લેવા દેવા
નથી,
કઈ ખરે લેવા દેવા
નથી,
કેમ કે જ્યાં મારા પણ નથી ત્યાં રસ નથી, અને જ્યાં રસ નથી ત્યાં ભાવનો આવિર્ભાવ નથી, અથવા જ્યાં મારા પણ છે ત્યાં રસ છે ત્યાં ભાવનો આવિર્ભાવ થાય. આવિર્ભાવ કરવાનો વિષય છે ને આનંદનો આવિર્ભાવ, કે એમાં મમત્વપણું પોતાપણું પોતાની હૈયાતી જણાતી નથી, દેખાતી નથી, ત્યાં એને રસ આવતો નથી ને ત્યાં એને ભાવ કોઈ ઉપસીને આવે, આવિર્ભૂત થઈને ભાવ આવે. શું બનતું તેને જગતની કોઈ ચીજમાં પ્રેમ લાગતો નથી, એને ક્યાંય આનંદનું કારણ છે એવી કોઈ ચીજ એને દેખાતી નથી. એને કોઈ કોઈ ઉદયના કાર્યોમાં રસ આવતો નથી, પ્રેમ લાગતો નથી અને રસ આવતો નથી. અને એકાકાર પણ થતું નથી, તન્મય પણ થતું નથી. સ્વામિત્વ બુદ્ધિએ પોતા પણ અંગીકાર કરે એવો ભાવ જ્ઞાનીને આવતો નથી. જે પદાર્થો અનુભવથી પ્રત્યક્ષ ભિન્ન છે, અનુભવમાં આવી રહેલા જ્ઞાનાદી સ્વભાવોમાં સ્વપણું છે, અને અનુભવમાં આવી રહેલા રાગાદી ભાવોમાં પણ સ્વપણું નથી, પરપણું છે, ત્યાં પર ચીજમાં તો સ્વપણું થવાનો અવસર જ છે
નહીં, બરોબર.
કેટલું છેટું પડે છે જગતમાં તો પર વિષયમાં જીવને સ્વપણું છે, અને પર પદાર્થને મેળવવા, જાળવવા, પ્રાપ્ત કરવા, સંભાળવા એની સાવધાનીમાં નિરંતર ચિત્ત ચોંટેલું રહે છે. એ પર પદાર્થ તો કેટલો દૂર છે જ્ઞાનીના અનુભવમાં, જ્ઞાનીના પરિણામમાં, કે એનો રાગ છે એમાં પરપણું એને થાય છે, તો રાગના વિષયમાં તો સ્વપણું થવાનો પ્રશ્ન રહેતો
નથી.
ક્યાંય એને પોતાનો આભાસ થતો નથી, પોતાપણાનો તો મિથ્યા ભાવમાં આભાસ થાય છે. આભાસ થાય છે એટલે ભ્રમ થાય છે કે આ મારું, આ મારું.
ખરેખર
પદાર્થ એટલે જગતના સ્વતંત્ર પદાર્થો છે, જેટલા કોઈ જ્ઞાનમાં જણાય છે એવા પદાર્થો, જીવ અજીવ સચેત અચેત સચેત અચેત મિશ્ર, એ જગતના સ્વતંત્ર પદાર્થો છે. એમાં આ જીવનું જ્ઞાન સ્વરૂપે એવા આ જીવનું કોઈ કાંઈ નથી. જ્ઞાન સ્વરૂપે એવા જીવનું જ્ઞાનાદિ સ્વભાવ છે, એ સિવાય એનું કોઈ કાંઈ નથી. એના હોય તો હારે લઈ જાય, પણ એનું હોય તો બધું હારે લઈ જાય. અને ખરેખર જો એની માલિકીનું હોય તો કોઈ બીજાને માટે છોડી જાય,
સાથે રહી જાય માલિકી,
એવા તો કોઈ દેખાતા નથી. જો રૂપિયા લઈ જવાતા હોય ને ડ્રાફ્ટ નીકળતો હોય તો અહીંયા કોઈ બેંક બેલેન્સ મૂકી જાય, મેં આંગળી લખી દેવાય ત્યાં મને મળી જાય, અહીંથી તમારે લઈ જવું છે, ત્યાં મને જરૂર પડે તો શું કરવું. પણ આભાસ જરૂર થાય છે, એ વસ્તુના ભિન્નપણાના સ્વરૂપનું અજ્ઞાન છે. ભિન્ન સ્વરૂપે વસ્તુ છે,
જ્ઞાન છે
એનું અજ્ઞાન.
મારા પણાથી બધી ફોજ ઊભી થાય છે.
સ્વને વિશે પરનો અભ્યાસ અને પરને વિશે સ્વનો અભ્યાસ, એ જ આખા પરિભ્રમણનો મૂળ છે. પરિભ્રમણ થવાનું કારણ છે. જેના ચિત્તમાં એવો વિચાર ઉગ્યો છે, ઉદભવ્યો છે કે આમ પરિભ્રમણનું કારણ છે, તેને તેવું જ્ઞાન જેને પ્રગટપણે વર્તે છે એવા જ્ઞાનાની દાસાનું દાસપણે ભક્તિ કરવી તે પરમ શ્રેય છે. આમ લખ્યું છે, આવું લખ્યું છે. પણ એમાં વચમાં જ્ઞાનીને શું કરવા લાવો છો? આવું જાણવું, આવું જાણીને આવું કરવું, એમાં અમને વચમાં શું કરવા નાખ્યા ભાઈ? બહારમાં પણ તારે જે તે પ્રકારનું જ્ઞાન મેળવવું હોય ત્યારે ત્યાં શિષ્યવૃત્તિ મેળવાય છે કે ગુરુવૃત્તિ મેળવાય છે?
શિષ્યવૃત્તિ
એના નિષ્ણાત પાસે જાય છે. મુંબઈમાં અમારા બંદી હતા, એમની ઉગતી ઉંમરમાં પૈસા કમાવા માટે મુંબઈ ગયા. 15 વર્ષની ઉંમર કીધી, તો નાની ઉંમરે અભ્યાસ છોડીને લોકો ધંધામાં લાગી જતા. કહે છે 30 રૂપિયાના પગારથી મોરારજીને ત્યાં રહ્યા, જવેરી બજારમાં. મોરારજી કે મારે બીજું કાંઈ કામ નથી, હું તો આ નાની નાની ડબ્બી બનાવું છું, ડબ્બી બનાવે છે ને જવેરાત પેક કરો, કચરાની ડબ્બી. મારે તો પાણી લઈ આવને, ચા લઈ આવને, એવું બધું કરવા છોકરાની જરૂર છે, તો મહિને 30 રૂપિયા આપીશ રોજનો રૂપિયો. ત્યાંથી ઉઠીને એ 15 રૂપિયાના પગારમાં ગયા. વાત કરતા હતા એ સરાફની કમિશન એજન્ટની મોટી પેઢી હતી, એમાં નોકરી મળ્યું પણ પગાર અડધો. એવી તો 15 રૂપિયાની બહુ કિંમત હતી, 50-60 વર્ષ પહેલા અડધા પગારે કેમ ગયા? કે એને ચા લાવવી ને પાણી લાવવું એ નહોતું શીખવું. મુંબઈમાં વેપારીનો વાણિયાનો દીકરો વેપાર શીખવા આવ્યો હતો નોકરી કરવાના બહાને. નોકરી તો કોઈ બીજો રસ્તો નથી, અને બીજું કાંઈ જ્ઞાન નથી. જેનામાં એ 15 રૂપિયાના પગારે દાખલ થયા, એની 16 પેઢી ચલાવતા થયા. કેટલી 16 બ્રાન્ચો હતી હિન્દુસ્તાનમાં, અને એટલા કાબિલ થયા કે કેટલીક પેઢીઓમાં એને શીખ્યા હોય ભાગ કરી દીધો, કે આમાં તમારો 1 આનાનો ભાગ, આમાં 2 પૈસાનો ભાગ, આમાં 1 પૈસાનો ભાગ. દિવસે ભાગ આપતા કામ કરનાર વિશ્વાસ હોય. કઈ વૃત્તિ એ ક્યારે એને શીખવું છે ત્યારે તમે જે કહ્યું કબૂલ છે, પગાર અડધો આપો તો પણ મને કબૂલ છે. જન્મ મરણ ના ચક્કર માંથી છૂટવું છે એને, જેની પાસે અધ્યાત્મ વિદ્યા છે, અંદર માં આત્માનો આશ્રય કેમ કરાય એ જેને શીખવું છે એને તો એ અધ્યાત્મ વિદ્યા જેને પ્રાપ્ત છે એની પાસે એને યથોચિત વૃત્તિએ જવું પડશે. ઉચિત એને યોગ્ય એની વૃત્તિ હોવી ઘટે છે. માત્ર એ કોઈ માહિતી મેળવવાનો વિષય નથી કે ચાલો જ્ઞાની શું કહે છે ને શાસ્ત્ર શું કહે છે આપણે સાંભળી લઈએ, આપણે જાણી લઈએ, બુદ્ધિ કરી લઈએ કે આમ જ છે કે બીજી રીતે છે, ચારે પૂરથી તપાસીને નિર્ણય કરી લઈએ કે આમ જ થાય બીજી રીતે ના થાય, એમ કોઈ બાહ્ય વૃત્તિથી એ વિદ્યા હાંસલ થતી નથી. એના માટે તો પરમ પ્રેમથી પરમ રૂચિથી એની ઉપાસના થાય ત્યારે એ કાર્ય બને છે. બરોબર એવી વાત નથી છે. એટલો એને મહિમા આવવો જોઈએ, આ ચીજની કિંમત આવી જોઈએ. દૈન્ય એટલે દીનતા, પણ ત્યાં દીનતા વિનય ના અર્થમાં લેવી છે. ત્યાં દીનતા લેવી છે વિનય ના અર્થમાં લેવી છે. એક ગવર્મેન્ટ ના ઓફિસર પાસેથી કામ લેવું હોય તો સાહેબ 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 કરે 10 વખત તો એને હાથ જોડે, મારું હાથનું કામ કર્યું સહી કરાવવાની હોય તો એને દિન પણ આવે છે. આ તો જન્મ મરણ ના ચક્કર માંથી છૂટવું છે એને, એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થઈ નથી. એ એમ સૂચવે છે કે એને આ કાર્યનો ને આ કાર્ય જેને પ્રાપ્ત છે એનો જે વિષય છે આ કાર્યનો એની એને મહિમા ને કિંમત આવી નથી. એ એની મૂલ્યાંકન બતાવનારી વાત છે. જે જીવ મુમુક્ષુની ભૂમિકામાં હજી વૈચારિક પરિસ્થિતિમાં ઊભો છે એને વિચારમાં પણ જો તુલના એટલે કિંમત ને મહિમા ન હોય કે આની કિંમત કેટલી, તો એને એ વાત સમજણમાં આવે એ વાત રહેતી નથી. કેમ કે એ સમજણ અને એની કિંમતનો સંબંધ છે, સમજણ ને એની કિંમત સાથે સંબંધ છે.
બરોબર
કે નહીં? બાર માં શું છે
માણસ
નથી કરે, કોઈ નાની વાત ને કોઈ મોટી કરી જાય અને મોટી મહત્વ વાળી વાત ને કોઈ સમજે નહીં ને નાની ગણે, તો એ કાર્યમાં એને સફળતા કેવી રીતે મળે? એ ખરેખર એમ બતાવે છે કે એને મોક્ષ ને મોક્ષ માર્ગ ને મોક્ષ મોક્ષ માર્ગી પ્રત્યે જે વિનય આવ્યો એ એને મોક્ષ ને મોક્ષ માર્ગ પ્રત્યે અનન્ય વિનય છે એમ એને બતાવવું છે.
બરોબર
એને એ પ્રાપ્તિની ભાવનાનું સૂચક છે પરિણામ. ધર્મીને એની અપેક્ષા નથી, સામેના સામાવાળાના વિનયની ધર્મીને અપેક્ષા નથી, પણ જેને ધર્મ પ્રાપ્ત કરવો છે એની એ દશા થયા વિના એને ધર્મ પ્રાપ્ત થાય એવું ત્રણ કાળમાં બનતું, અને તે પણ સમજણથી એને કરવું જોઈએ, ઓઘે ઓઘે નહીં, સમજણથી કરવું જોઈએ. સમજણ એટલે સમજણમાં કિંમત આવવી જોઈએ કે અનંત અનંત કાળનું ચાર ગતિનું જન્મ જરા મરણ મૃત્યુનું દુઃખ એનું નિવારણનું આ નિમિત્ત છે. જ્ઞાની ધર્માત્મા એટલે અનંત અનંત મારા દુઃખ ટાળે એનું આ નિમિત્ત છે. એક વખત મૃત્યુ માંથી બચાવે, મરતો બચાવે, એવો મરવાની અણી ઉપર હોય કે મોતિયા મરી ગયા હોય બધા, ખલાસ હોય, કોઈ ઉગેડવાનો આરો નથી. એમાં ચમત્કારિક રીતે કોઈ બચાવે ત્યારે એનો કેટલો ઉપકાર માને. હા, એને અનંત જન્મ મરણ થી બચાવે છે. એની વાસ્તવિકતા શું છે એ વાસ્તવિક ભાવમાં આવ્યા વિના એને કોઈ રીતે એને એનો એ પરમેશ્વર દેખાય છે. જો મનુષ્ય જીવનમાં આ વિષય સામે સમજણમાં વિચારમાં આવ્યા પછી જો કોઈ ધર્માત્માનો જોગ બને તો એને એ પરમાત્મા સીધો દેખાય, સીધો પરમાત્મા દેખાય છે. જેમ પરમાત્મા તારે છે, મને અનંત ભવ બ્રહ્મ સિદ્ધાર્થ છે, એ એની વાસ્તવિકતા છે. શું છે એ? કલ્પના ને ભાષા અલંકાર નથી, પણ એ બને વસ્તુ સ્થિતિની વાસ્તવિકતા છે. તો જ બોધ પરિણમે, નહીતર બોધની અસર ન થાય એવો ભાવ ઊભો છે. શું ભાવ ઊભો છે? બોધની અસર ન થાય એવો વિરુદ્ધ ભાવ ઊભો છે. કયો વિરુદ્ધ ભાવ છે? કે જગતના પદાર્થો સુખરૂપ છે, સુખનું કારણ છે, સુખમય છે એવો ભાવ પરિભ્રમણ કરાવનારો એનો ઉભો એ ગયો નથી. એ ભાવ ગળી જવો જોઈએ, એ ગળવાનું આ સાધન છે. સામે અનંત જન્મ મરણ ટળે એની જે કિંમત આવે એ પર પદાર્થમાં સુખ બુદ્ધિ ટળવાનું ગળવાનું કારણ છે, અને આત્મામાં સુખ છે એની મહિમાનું એ કારણ છે. અહિયાં તો વર્ણન લીધું છે ધર્મી જીવનું, સાધક આત્મા છે જેણે આનંદ સ્વરૂપ રૂપે છે એવા નિરાનંદનો જેણે અંતરમાં સ્વાદ લીધા છે. એમ સ્વાદ લીધા છે એટલે સારી રીતે એનો સ્વાદ લીધો છે એમ કહે. એકાકાર થઈને સારી રીતે એના સ્વાદ લીધા છે તેને જગતની કોઈ ચીજમાં પ્રેમ લાગતો નથી, ક્યાંય એને આનંદ આવતો નથી. જગતના પદાર્થો પ્રત્યે અસ્થિરતાને કારણે ઉપયોગ ને રાગાદી થાય એમાં એને દુઃખ થાય છે. આનંદ તો થતો નથી પણ એમાં એને દુઃખ થાય છે. આમ વાત છે, વાસ્તવિક દુઃખ ત્યાં ઉત્પન્ન થયું છે તેથી દુઃખનો અનુભવ થાય છે. હવે અંદરમાં આનંદની પ્રણતિ પણ મોજુદ છે, બહારમાં શુભાશુભ ઉપયોગના કારણે દુઃખ ભાવ પણ ઉપસ્થિત અને મોજુદ છે. તો કોણ દુઃખને ચાહે અને કોણ આનંદને છોડે? ક્યાં પ્રીતિ થશે? એમ એક કોર શીતળતા હોય શાંતિની, એક કોર બળબળતા અંગારા આગની વેદના હોય તો શેમાં જીવ જાય? શું પસંદ કરે? શાંતિ જ પસંદ કરે. એમાં કોઈ ન્યાય તર્ક લગાડવાની જરૂર નથી, એમાં કોઈ કુતર્ક કરવાની જરૂર નથી. એ તો સ્વાભાવિકપણે શાંતિ બાજુ વળે એને જ ઈષ્ટ ગણે અને અશાંતિને અનિષ્ટ ગણે એ વાત સમજાવવાની જરૂર રહેતી નથી. તેથી તેને રસ આવતો નથી અને તેથી તેમાં તેને એકાકારપણું પણ થતું નથી. એ તો પોતાની ચીજ નથી એમ જ્યાં જાણ્યું ત્યાં પારકી ચીજમાં એકાકાર પણ થતું નથી. પહેલાના જમાનામાં એવું લગ્ન પ્રસંગ હોય ગરીબ સાધારણ માણસ ને ત્યાં સોનું લઈને દાગીનો કઢાવી શકે એટલા પૈસા ન હોય, પણ લગ્નમાં તો દાગીનો પહેરવો તો પાડોશીનો કે સગા સંબંધીનો ઉછીનો માગીને પહેરે, ઉછીનો દાગીનો લાવે. ચાર દાડા લગ્ન ના હોય તે ચાર આઠ દાડા ચાલતા લગ્ન એ પહેરે, કેટલો એમાં એને આનંદ આવતો હશે. કયો જોજો ભાઈ, હું સાચવજો, ખોવાઈ ન જાય, કોઈ ચોરી ન જાય, કોઈ લૂંટી ન જાય. ભયમાં એને પહેરવાનો તો હરખ નથી, પણ સાચવવાની ઉપાધિ ઊભી રહે છે. પારકી ચીજ છે, જાશે તો કોઈ શંકા કુશંકા કરે, ચોરાઈ ગયો એમ કહો. ત્યાં એક તો ઉછીનો લઈ આવ્યા એમ કે ભાઈ ચોરાઈ ગયો અમારા ઘરેથી, આળ આવશે ત્યાંથી. એ પરિસ્થિતિમાં જેમ પ્રેમ થતો નથી, રસ આવતો નથી, કેમ કે પારકી ચીજ છે, પહેર્યો છે મજાનો દેખાવ સારો લાગે છે, કઈ ન થાય નહીં થતું હોય એને, હરખાય હરખાય કઈ નહીં, અંદરમાં ખબર છે કે આ મારું નથી ને, પણ ભલે નું પહેર્યું પણ આ મારું નથી. એમ શરીર આદિથી આદિ જેટલા કોઈ સર્વ સંયોગ છે એમાં કાંઈ મારું નથી, એનું સભાન પણ ધર્મીને છે, એના એ ભાનમાં જીવે છે.
બરોબર,
એ ભાનમાં એને ક્યાંય રસ ને એકાકાર પણ થતો નથી. સ્વસ્વભાવ સિવાય ક્યાં ક્યાં એને સ્પર્પણું છે કે સ્વસ્વભાવ સિવાય જેટલા વિકલ્પ અને બાહ્ય જ્ઞેયો તે બધાનો રસ તૂટી ગયો છે. વિકલ્પ માત્ર લઈ લીધા પોતાના ત્રિકાળી સ્વસ્વભાવ સિવાય જેટલા કોઈ વિકલ્પ છે, રાગનો કણ માત્ર છે, સ્વભાવની સાથે નહીં મેળ ખાતા એવા જેટલા કોઈ પરિણામ છે, અને જે બધા બહારના પદાર્થો જ્ઞેય પદાર્થો છે જે જ્ઞાનમાં જણાય છે તેથી એને જ્ઞેય કહેવામાં આવે છે, તે બધાનો રસ એને તૂટી ગયો છે. એને શેમાં રસ આવતો ક્યાં એને રસ નથી. કેમ રસ નથી કે એ મારા છે એવું એને જૂઠો આભાસ ક્યારે થતો નથી. આભાસ છે જૂઠો, એવો આભાસ એને થતો નથી. પોતાનું પોતાપણા રૂપ વેદન, પોતા રૂપ વેદન એને પોતાના જ્ઞાનાદિ ભાવમાં સ્વભાવને એકત્વને લઈને થઈ રહ્યું છે. આ સ્વભાવ છે, બાકીનું બધું પર છે. બેનશ્રીના એ વચન છે, વચનામૃતમાંથી જ છે, પણ એમાં એ નથી, બીજા વચનમાં એમ કે હું જ્ઞાયક છું ને બીજું બધું પર છે, બસ આમાં બધું આવી ગયું. પ્રયોજનભૂત મૂળ વાત આમાં આવી જાય છે, હું જ્ઞાયક છું, બાકીનું સર્વ પર છે, બધું એટલે સર્વ સમસ્ત પર છે, આ બધાનો નિચોડ છે. પછી એને જેટલા વિકલ્પ હોય ને બહારના જ્ઞેય પદાર્થો હોય એમાં પરપણું થતા રસ આવતો એ રસ ક્યારે તૂટી ગયો છે, શેને લઈને તૂટી ગયો છે કે અંદરમાં આનંદને ઓતપ્રોત થઈને વેદનમાં લીધો છે, તેથી આનંદ રસને વેદ્યો છે અંદરમાં, પ્રદેશે પ્રદેશેથી આનંદને વેદ્યો છે. અને અનંતકાળમાં પૂર્વે નહીં આવેલું એવું આનંદનું વેદન અનુભવ ગોચર કર્યું છે. એની પાસે જગતના ભિન્ન પદાર્થો એને સુખ ઉપજાવવાની ભ્રાંતિ કરી શકતા નથી. એ અનુભવને કારણે સ્વસ્વભાવ સિવાય જેટલા વિકલ્પ અને બાહ્ય જ્ઞેયો તે બધાનો રસ તૂટી ગયો છે. ધ્યાનમાં ઉતરે એનો તો રસ નથી. આ કેમ ત્યાં આનંદ આવે છે ધ્યાનમાં ઉતર્યા પછી? કે એને બારમાં તો એનો રસ છે ને. બારમાં તો પોતાની અશક્તિને વશ નિવારી શકાય એવી પરિસ્થિતિ નથી, એટલે અનિવાર્યપણે જાય છે. એને જાવું છે ને જાય છે, એ પ્રશ્ન એના માટે. એક સમયમાં અત્યારે વર્તમાન સમયમાં પૂર્ણ થવાતું હોય, પૂર્ણ અંદરમાં પૂર્ણ પરિપૂર્ણપણે રહેવાતું હોય, તો એને બીજો સમય એને માટે ઈચ્છતા નથી, ચાહતા નથી.
બરોબર.
અત્યારે આ સમયે બીજું કામ કરવું છે અને પેલું કામ કરવું નથી, એ વાત છે. આવી તત્પરતા વાળા છે સાધક છે તે સર્વ સાધકો, ઉગ્ર પુરુષાર્થ વાળા હો કે મંદ પુરુષાર્થ વાળા હો, પણ જે પુરુષાર્થ વાળા છે એમાં સર્વનો એક સરખો સામાન્ય અભિપ્રાય છે. કોઈના અભિપ્રાયમાં કિંચિત માત્ર ફેર હોતો નથી. જો વિચિત્રતા પરિણામની એ છે કે અભિપ્રાય સર્વ સાધકનો એક હોવા છતાં પરિણામ એક સરખા નથી. એક ગુણ સ્થાને એક સરખા પરિણામ નથી. એક જ ગુણ સ્થાનમાં રહેલા ચોથા ગુણ સ્થાનમાં સર્વ સાધકો, પાંચમા ગુણ સ્થાન વાળા, છઠ્ઠા સાતમા ગુણ સ્થાન વાળા, આઠમા નવમા દસમા ગમે ગુણ સ્થાન, એક એક ગુણ સ્થાનમાં અસંખ્ય ભેદ, તારતમ્ય ભેદ કેટલા?
અસંખ્ય ભેદ
છે તારતમતા. એના ઉપરથી અવિભાગ પ્રતિષેધ ની કલ્પના કરવામાં આવી છે. પૂર્વ કર્મ એનું કારણ, વર્તમાન ઉદયરૂપ કર્મ એનું કારણ, કોઈ કારણ ખરેખર નથી. આમ છે અનંતકાળ સુધી નિગોધના જ સંસ્કાર છે. એવા નિત્ય નિગોધમાંથી નીકળેલા જીવ પહેલા જ સીધા જ સંઘની પંચેન્દ્રિય થાય. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌદ ઇન્દ્રિય સંઘની પંચેન્દ્રિય ન થાય, સીધા મનુષ્ય થાય. અને એ જ મનુષ્ય ભવમાં ચરમ શરીરી હોય અને મુક્તિમાં જાય, એને શું કહેશો પૂર્વ સંસ્કાર? દેશના લબ્ધિ એ તે ભવમાં, સમ્યક દર્શન એ તે ભવમાં, મુનિ દશા એ તે ભવમાં, અને કેવળ જ્ઞાન પણ તે ભવમાં થાય છે. અને એક જીવ અનંતકાળ પરિભ્રમણ કર્યા પછી તીર્થંકર થાય. જેટલા તીર્થંકર થયા, પરિભ્રમણ કર્યું છે. કેમ કે પાછળ તો અનંતકાળ છે, ભૂતકાળ છે, કેટલો છે? અનંત છે. તીર્થંકર નો જીવ ને આવી રીતે એમાં તીર્થંકર તો પુણ્યની પદવી છે. તીર્થંકર એ કોઈ સાધક ની પદવી છે એમ નથી, એ તો પુણ્યની પદવી છે. શું? ગુણની પદવી નથી. તેરમું ગુણ સ્થાન ગુણની પદવી છે. તીર્થંકર પણ તો પુણ્યની પદવી છે, એમ ચક્રવર્તી પુણ્યની પદવી છે, કામદેવ પણ પુણ્યની પદવી છે, વીરભદ્ર પણ પુણ્યની પદવી છે, તીર્થંકર પણ પુણ્યની પદવી છે. જેટલા કેવળી થવાના છે એ બધા જુદી જાતના છે. જુદી જાતના એટલે અલ્પભવી છે, અલ્પભવી છે. પણ એ કઈ નવું થયું તીર્થંકર કે અનંતકાળ થયું હતું?
અનંતકાળ.
પણ આ તીર્થંકર દ્રેવ છે એમ જે કહેવાય છે એની આસન્ન ભવ્યતાને લક્ષ્માલીને સાથે એ વાત જોડવામાં આવે છે, એની સાથે સાથે કિંમત કરવામાં આવે છે. મૂળ વાત તો ભવ ભ્રમણ થી છૂટવાની નજીકતાથી ગઈ એ વાત બતાવે છે. એ સાથે સાથે પછી આ તીર્થંકર ગુણ બીજી બીજી વાત બતાવવામાં આવે છે. એવા સાધક કે જેને સ્વસ્વભાવ સિવાય રાગનો વિકલ્પનો અને બાહ્ય વિષયોનો રસ છૂટી ગયો છે તે ધ્યાનમાં ઉતરે, ધ્યાનમાં બેસે એમ ન કહ્યું, ઉપયોગ અંદરમાં ઉતરી જાય છે. એ ભાષા કેવી આવે છે, એ જ્યાં ધ્યાનમાં ઉતરે, ઉપયોગ અંદરમાં ઊંડો ઉતરે, ત્યાં જ્ઞાતા અગ્નિ જ્ઞાન અગ્નિ એક થઈને એમ પોતે જ જ્ઞાતા પોતે જ જ્ઞાન પોતે જ અગ્નિ એનો ભેદ ન રહ્યો એટલે એક થઈને એમ કહેવામાં આવે છે. એવા ત્રણ ભેદ અનુભવ ગોચર થતા નથી. હું જ્ઞાતા છું, આ મારું જ્ઞાન છે, આ મારા જ્ઞાનનું જ્ઞેય છે, એવો ભેદ અનુભવ ગોચર થતો નથી. ધ્યાનમાં ઉતરે ત્યાં જ્ઞાતા જ્ઞાન ને જ્ઞે અથવા ધ્યાતા ધ્યાન ને જે બધું એક રસ થઈ જાય છે, એક થઈને આનંદ નો રસ આવે છે. જ્યારે આનંદ નો રસ ધ્યાનમાં આવે છે એટલે ધ્યાનમાં નિર્વિકલ્પ દશા પ્રગટે છે તેને ખરેખર આત્મ ધ્યાન કહેવામાં આવે છે. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ સત્વાર સૂત્રમાં કુમાર સ્વામી મહારાજ નું સૂત્ર છે, ધ્યાનની પરિભાષા કરી છે. ધ્યાનના ચાર ભેદ છે, એની સામાન્ય વ્યાખ્યા ચારે ભેદમાં લાગુ પડે છે કે એક વિષયમાં એક અગ્ર, અગ્ર એટલે મુખ્ય, એક વિષયમાં કોઈ એક અગ્નિમાં મુખ્ય થઈને અગ્ર થઈને બીજી ચિંતાનો સ્વયં નિરોધ એટલે ઉત્પન્ન થવું એને અટકી જવું એને નિરોધ કહેવામાં આવે છે. સ્વયં જ અટકી જવું, અટકાવવા માટે કોઈ પ્રયત્ન ન કરવો, પણ બીજી ચિંતાથી અટકી જવું થાય એક વિષયમાં એકાગ્ર થવાને કારણે ત્યારે એને ધ્યાન કહેવામાં આવે છે. પછી પર વિષયમાં હોય ત્યારે આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં જાય છે. પોતાના સ્વરૂપની એકાગ્રતામાં એને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન કહેવામાં આવે છે. તેની સામાન્ય ધ્યાનની સામાન્ય વ્યાખ્યા જે છે, એકાગ્ર થાય કોઈ એક વિષયમાં એકાગ્ર થાય તેને ધ્યાન કહેવામાં આવે છે. માણસ નથી કહેતા, અમે બોલતા હતા પણ તમે સાંભળ્યું નહીં તો તમારું ધ્યાન નહોતું એમ કહેવામાં આવે છે. એટલે કે તમે કોઈ એક વિષયમાં એટલા એકાગ્ર હતા કે શબ્દો કાને અથડાવા છતાં એ શબ્દો સાંભળ્યા નહીં, સાંભળ્યા નહીં એટલે સાંભળવામાં ઉપયોગ આવ્યો નહીં, બાકી કાનને તો કાંઈ ઢાંકણા નથી કે બંધ કર્યા હતા એ વખતે, પણ ઉપયોગ જેટલો જાય છે ત્યારે તે વિષયનું જ્ઞાન થાય છે. ત્યાં સુધી જ્ઞાન થતું નથી. ધ્યાનમાં ઉતરે ત્યાં જ્ઞાતા જ્ઞાન એક થઈને આનંદનો રસ આવે, નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માનો રસ આવે, સિદ્ધ પદનો આનંદ એનો સેમ્પલ આવે છે. ત્યાં સિદ્ધ પરમાત્માને જે પરમાનંદની દશા છે એ દશા તેરમે ગુણ સ્થાનથી ચાલુ થઈ છે, પ્રગટ થઈ છે. અરિહંતને જેટલો આનંદ છે, સદેહ સંયોગી કેવળીને જેટલો આનંદ છે એટલો ચૌદમા ગુણ સ્થાને અયોગી કેવળીને છે, એટલો જ સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્માને છે. ત્યારથી ચેરમે ગુણ સ્થાનથી શરૂ થયા, અનંત ચતુષ્ટય થઈ ગયા, ત્યાં અધૂરો ન રહ્યો. અનંત આનંદ છે, એમાં અલ્પ પણ ક્ષતિ નથી, ક્યાંય અનંત મેં ભાગે પણ એમાં ખામી નથી. એક પરમાનંદની દશાનો નમૂનો અહીંયા સાધકને નીચે પહેલો વહેલો સમીર દર્શનના કાળમાં ચાખવા મળે. એ જાત છે એની, જાત એક છે એની, જાત બીજી થોડો ઘણો એ તારતમ્ય ભેદ છે, બાકી જાતમાં કોઈ ફેર નથી. આવો આનંદ છે, એ આનંદનો સ્વાદ લીધા પછી એને બહારમાં રાગની આકુળતાના સ્વાદમાં પણ આનંદ, એ વાત એને માટે રહેતી નથી. કેમકે રાગની તો આકુળતા થાય છે ને આકુળતામાં દુઃખ થાય છે,
બરોબર.
દુઃખમાં સુખનો આભાસ પહેલા થતો હતો, કેમ કે એને આત્માનો આનંદ શું છે એ કદી એને જાણ્યો નહોતો, અનુભવ કર્યો નહોતો. હવે પહેલા વિચારથી એનું મૂલ્યાંકન થઈ ગયું, એને સમજાયું કે આ આનંદ નથી આ તો દુઃખ છે, અને વિકલ્પમાં પણ એને દુઃખ લાગવા માંડ્યું હજી આનંદ આવ્યા પહેલા, એટલે એનો રસ્તો ત્યાંથી ખરાસ ખરાસ થયો. જે જીવને તીવ્ર મુમુક્ષુતામાં આનંદના અનુભવ પહેલા વિકલ્પમાં દુઃખ લાગે, એને આનંદના અનુભવ પછી રાગમાં સુખ લાગે, એ વાત તો ક્યાંય વિચારવા જેવી રહેતી નથી. એટલે કહે છે કે જ્ઞાની રાગમાં ને બહારમાં આવેલા જોવામાં આવે છે, ત્યારે પણ એના બહારમાં રાગ સહિતના પરિણામમાં એટલી મર્યાદા છે, એટલી અવકાશ રાખી લીધી છે કે જ્યારે ધ્યાનમાં ઉતરે ત્યારે એને નિર્વિકલ્પ આનંદ આવે, એટલી જગ્યા રાખીને એ બહાર આવે છે,
બરોબર.
આખે આખા બહાર આવતા
નથી.
હસે છે, રડે છે, આવા બધા હરખસુખના પરિણામ દેખાય, એનું શું રડતા દેખાય અને હસતા પણ દેખાય. હરખસુખમાં તો તીવ્ર રસ થાય, કે છતાં આટલી મોકળાશ રાખીને બહુ સરસ. આજે મોકળા શબ્દ છે ગુજરાતીમાં, આપણે જેને મોખ કહીએ છીએ, મોખ શબ્દ છે તમારે હિન્દીમાં, મોખ શબ્દ તો છે, મોખ મોખ અમારે એટલા, અમારે મોખ નહીં હૈ, ઇસ કામ કરને કા મોખ નહીં હૈ, કુછ મોખ નહીં હૈ, મોખ એટલે જગ્યા, મોખ શબ્દ નથી આવતો ઢૂંઢ આમાં આવે છે. બનારસીદાસે તો વાપરો છે મોખ શબ્દ, બનારસીદાસે વાપરો છે મોખ. અમારે આવો કોઈ મોખ નથી, અમારે મોખ નથી એમ નથી કહેતા, તમારે કરવું એ કરો, અમારે કાંઈ મોખ નથી. અવકાશ કયો, ચાલુ ભાષામાં એને મોખ કહે છે, અવકાશ એ મોકળા શબ્દ, અમારે ગુજરાતીમાં એ ઘરગથ્થુ શબ્દ છે મોકળાશ, એટલી જગ્યા એટલો અવકાશ, એટલી અવકાશ રાખીને એ કાર્યમાં હોય છે. બહારમાં આવવું નથી પણ અનિવાર્ય પરિસ્થિતિમાં પોતાની અશક્તિને લઈને એ આવેલા છે. પરિપૂર્ણ સ્થિર રહેવાની શક્તિ હજી કેળવી શક્યા નથી, કેળવી નથી એમ નથી પણ હજી આ કોટીમાં પરિણામની એવી કોટીમાં હજી નથી કેળવી શક્યા એ કક્ષાએ છે. ત્યારે પણ એને ધ્યાનમાં ઉતરી બેસે ત્યારે ધ્યાનમાં અંદરમાં ઊંડી ઉતરી શકે અને આનંદ લઈ શકે, એટલી અવકાશ રાખીને એ બહારની પ્રવૃત્તિમાં આવે છે, એથી વધારે આવતા નથી. આવી અંદરમાં એની પ્રવૃત્તિની સૂક્ષ્મપણે મર્યાદા છે,
બરોબર.
પોતાનું નથી માણસ કહેતા, કોઈ બધું તમે કરે છે પણ પોતાનું હાજુ રાખે છે એમ નથી કહેતા,
પોતાનું હાજુ રાખે.
કોઈ પાકા સ્વરૂપ માણસ હોય તો એને માટે એમ કહેવાય કે ભલે ગમે એમ કે ગમે પણ પોતાનું હાજુ રાખીને કરશે. એ જ્ઞાની પણ પોતાના આનંદનો અવકાશને હાજુ રાખીને પછી બાહ્ય પ્રવૃત્તિ થાય તો કરે, થાય એટલી કરે, નિતર કરતા છોડી દે. અથવા પોતાના નિત્ય સ્વભાવના અવલંબનમાં ચાર દિવસની ચાંદની અનિત્ય દેખાય છે, અનિત્ય છે, ઘડીકમાં ઉત્પન્ન થશે. રત્નો ઉત્પન્ન થાય છે ને ચક્રવર્તી ને આયુધશાળામાં ચક્ર રત્નો ઉત્પન્ન થાય છે, 14 રત્નો છે, 14 રત્નો ઉત્પન્ન થાય છે. એ ચક્રવર્તીની સ્ત્રી પણ એમાં એક રત્ન તરીકે લીધી છે, જે પટરાણી હોય છે 96,000 ની, એ પણ એક રત્નમાં લીધી છે. આયુધમાં આયુધશાળામાં ચક્ર રત્ન છે, અશ્વરત્ન હોય છે, વિભિન્ન પ્રકારના 14 રત્નો હોય છે. એ 14 રત્નો ઉત્પન્ન થઈને વ્યય થઈ જશે અનંત કાળમાં. એ કાળ કેટલો? એક સમુદ્રના બિંદુ જેટલો છે. એક સમુદ્ર મોટો મહાસાગરમાં એક ટીપું કેટલું, એનું માપ એને ખ્યાલમાં છે એટલે એમાં એને રસ નથી. અનિત્યતામાં કોઈને રસ પડતો
નથી.
બરાબર, ધ્યાનમાં બેઠા શા માટે ન બેસે? ધ્યાનમાં બરાબર, ધ્યાનમાં આત્મ ધ્યાનમાં બેસે જ છે અને આનંદ નો અનુભવ કરે છે. ભરત ચક્રવર્તી ની બહુ વાતો આવે છે એને એની નિત્ય ભાષે છે. અજ્ઞાની ને અનિત્ય પદાર્થ અનિત્ય નથી ભાસતો પણ નિત્ય ભાસે છે. એને એમ થાય છે કે આ શરીર જાણે છૂટવાનું નથી, જેટલા થાય એટલા દુનિયા ભરના કામ કરું. પછી એને જે કઈ બીજી બહારમાં પ્રવૃત્તિ છે સુખ સાધન ની સગવડ ની, એમાં પણ એ માપ રાખતો
નથી.
એમાં જેટલું થાય એટલું એને કરવું છે. આ વખતે હિન્દી આત્મધર્મમાં શાસ્ત્રાભ્યાસ નો વિષય બહુ સારા છે, બહુ સારો આર્ટિકલ આવ્યો છે. આમાંથી લીધો છે સમ્ય જ્ઞાન ચંદ્રિકા, ટોડરમલજી નું છે. સમ્ય જ્ઞાન ચંદ્રિકા નામ ટોડરમલજી ની રચના, એમાંથી હા સમ્ય જ્ઞાન ચંદ્રિકા મેં શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ. શાસ્ત્રાભ્યાસ એક વાત સારી છે, શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ. અમારે બીજું ક્યારે કરવું થોડી ચર્ચા કરી છે. આ બીજા કામ ક્યારે કરવા? પણ હવે બીજા કામ તો તારા પૂર્વ પુણ્ય અનુસાર થવાના છે, તારા પ્રયત્ન અનુસાર થવાના છે, તો પ્રશ્ન નથી. ઓહો, દેખો શાસ્ત્રાભ્યાસ કી મહિમા. ધન ઉપજાને કા વિકલ્પ છોડકર શાસ્ત્રાભ્યાસ કરના, એવું એક હેડિંગ લીધું છે. યહાં અર્થ કા પક્ષપાતી કહેતા હૈ કે શાસ્ત્રાભ્યાસ કરને સે ક્યા સર્વ કાર્ય ધન સે બનતે હૈ, બધા કામ તો જગતમાં પૈસા વિના
બનતા નથી,
ગુવારની શીંગે મળતી નથી, બધા કામ તો
પૈસાથી
મળે. ધન દ્વારા હિ પ્રભાવના આદિ ધર્મ ઉત્પન્ન હોતે હૈ, પૈસા હોય તો પ્રભાવના કરી શકાય, નિત્ર ક્યાંથી કરી શકાય. અને ધનવાલે કે પાસ અનેક પંડિત આતે હૈ, આ બધા જ્ઞાની બધા તમે પંડિતો બધા ધનવાલા ની પાસે આવો છો,
બરોબર.
આટલી ધન ની મહિમા છે, સાચું છે, સાચું છે ને. અન્ય ભી સર્વ કાર્ય સિદ્ધિ હોતી હૈ, ઇસલી ધન ઉત્પન્ન કરને કા ઉદ્યમ કરના, એમ દલીલ કરી છે સામાયિક. उसे कहते हैं कि अरे पापी, ठीक तने धन तुम्हें आती बुद्धि वृत्ति छे એટલે સિદ્ધ એને કહ્યું અરે પાપી ધન કુછ અપને ઉપરા ઉજાને સે તો નહીં પ્રાપ્ત હોતા હે ભાગ્ય સે હોતા હે સો ગ્રંથાભ્યાસ આદિ ધર્મ સાધન સે જો પુણ્ય ઉત્પન્ન હો ઉસી કા નામ તો ભાગ્ય હે પૂર્વ પુણ્ય નું નામ તો ભાગ્ય છે તથા ધન મિલતા હે તો શાસ્ત્રાભ્યાસ કરને સે કેસે નહીં મિલેગા पुण्य से धन धन नहीं मिले ये बात क्या रही पर नहीं मिलता है तो शास्त्राभ्यास न करने से कैसे मिल जाएगा इसलिए धन का होना न होना तो उदयाधीन है इसलिए शास्त्राभ्यास में क्यों शिथिल होना कि शास्त्राभ्यास में शिथिल थू नहीं एम कह तथा सुन कि धन है वह तो विनाशिक है भय संयुक्त है पाप से उत्पन्न है और नरकादि का कारण है और यह शास्त्राभ्यास रूप ज्ञान धन है अविज्ञान ने धन कह दे दो सो अविनाशी है धर्म रूप है स्वर्ग मोक्ष का कारण है इसलिए महंत पुरुष तो धनादि को छोड़कर शास्त्राभ्यास में लगते हैं ये महंत छे और तू पापी शास्त्राभ्यास को छोड़कर धन उत्पन्न करने की बड़ाई करता है सो तो अनंत संसारी है तने जे आ दलील आवी तारो अनंत संसार नु सिग्नल छे तथा तू कहता है कि प्रभावनादि हवे एनी एनो जवाब आपे छे तथा तू कहता है कि प्रभावनादि धर्म भी धन से आदि धर्म भी धन से ही होते हैं तो प्रभावना आदि धर्म है वे किंचित सावध्य क्रिया संयुक्त है पाप युक्त किंचित पाप क्रिया छे धन ज्यां उपराय छे ने प्रभावना थाय छे या तो थोड़ी सावध्य क्रिया पण छे उससे समस्त सावध्य रहित शास्त्राभ्यास रूप धर्म है वही प्रधान है प्रभावना माय ते शास्त्राभ्यास ए मोटी प्रभावना छे એમાં સાવધ ક્રિયા નથી એમ કે છે યદિ એસા ન હો તો ગ્રસ્થ અવસ્થા મેં પ્રભાવના આદિ ધર્મ સાધતા થા ઉનને છોડકર સંયમી હોકર શાસ્ત્રાભ્યાસ મેં ક્યો લગતે હૈ મુનિઓ શાસ્ત્રાભ્યાસ કરે છે સાવધ ક્રિયા એને નથી ગ્રસ્થો સાવધ ક્રિયાયુક્ત પ્રભાવના કરે ધનથી એના કરતા તો આ ઊંચી પ્રભાવના છે એને તું નીચી એને એનો એની નીચી કુટીમાં નાખે છો ચાલો અત્યારે આપણે પ્રવચન હોલ બંધાવો અંદર પ્રવચન કરવા થશે પ્રભાવ ના થશે એમાં પ્રવચનો થતા હશે સાવધ ક્રિયા છે तथा शास्त्राभ्यास से प्रभावना आदि भी विशेष होती है तथा तूने कहा हमें बहुत सारा जवाब है कि धनवान के निकट पंडित भी आते हैं सो लोभी पंडित हो और अविवेकी धनवान हो वहाँ ऐसा होता है पैसा मिलवानी वृत्ति वालों पंडित हो અને એને પોષણ કરવા વાળો અવિવેક અવિવેકી ધનવાન હોય ત્યાં એમ થાય છે એટલે તારી વૃત્તિ ટાઈપની છે કે લોભી પંડિત મારી પાસે આવે ને હું ધનવાન થઈને એને પ્રભાવનામાં પૈસા આપું એ પંડિતે લોભી અને એ ધનવાન પણ અવિવેકી છે હા એસા હોતા હૈ ઓર શાસ્ત્રાભ્યાસ વાળા કી તો ઇન્દ્રાદિક સેવા કરતે હૈ બરોબર શાસ્ત્રાભ્યાસ કરવા વાળા છે ઇન્દ્રો એની સેવા કરવા આવે છે ઇન્દ્રો પૈસા વાળા નથી એ તો ઇન્દ્રો પણ એની સેવા કરવા ચક્રવર્તી એને નમવા આવે છે યહાં ભી બડે બડે મહંત પુરુષ દાસ હોતે દેખને મેં આતે હૈ ઇસલિયે શાસ્ત્રાભ્યાસ વાળો છે ધર્માન કો મહંત મત જાન એના ઉપર એમણે એક છેલ્લે વાક્ય બહુ સારું લખ્યું છે
Thank you.
कि और शास्त्राभ्यास ऐसा कार्य सिद्ध होता है जिससे इस लोक में तथा परलोक में अनेक सुखों की परंपरा प्राप्त होती है। इसलिए धन उपजाने का विकल्प छोड़ शास्त्राभ्यास करना, जो तारी शक्ति हो तो ये विकल्प छोड़ी दे, विचार में बलवानपण हो तो ये विकल्प छोड़ी दे, और जो सर्वथा ऐसा न बन सके। आ बात है, मैंने बहुत सरस नाखी है, मार्गदर्शन वाली बात आ है। तो संतोष से धन कमाने का साधन कर शास्त्राभ्यास में तत्पर रहना, तो मर्यादा करी ना के शास्त्राभ्यास था तो करवो, पछी जे वक्त रहे एमा जे पूर्व कर्म अनुसार जे मळे एमा संतोष मान संतोष पकड़ी लेवो, अथवा भले विशेष धन प्राप्ति अर्थे शास्त्राभ्यास छोड़ी ने क्या गड़बड़ था एवं कहीं करवो, ये संतोष पकड़वानी वात। एटली पण जो मर्यादा में आवे तो एने अनंत संसारी पण नथी, એનો સંસાર તૂટવાનો ત્યાં અવસર છે ને અવકાશ છે,
બરોબર,
અને નહીતર સંસાર મટવાનો અવસર છે એ શાસ્ત્રાભ્યાસ માટે એટલી વાત લીધી છે। સમ્યક જ્ઞાન ચંદ્રિકા એમાંથી લીધું, કહે છે કે જ્ઞાની છે એ ધ્યાનમાં બેસે છે અને ધ્યાનમાં ઉપયોગ અંદર ઉતરી અને આત્માના આનંદનો રસ લે છે, બહારમાં પણ એ રસમાં એને નુકસાન થાય એટલી હદે બહારમાં અને રાગમાં આવતા નથી, ભલે હસતા દેખાય રડતા દેખાય તો પણ એની અંદર મર્યાદા છે। એટલી જ્ઞાન કળા, એટલી મોક્ષ કળા જ્ઞાની એ હસ્તગત કરી છે, તેથી એનાથી ચ્યુત થતા નથી।
355
જ્ઞાન ધારા છે, એમાં પુરુષાર્થ વર્તે છે, સહજ પુરુષાર્થ છે,
બરોબર,
કૃત્રિમ પુરુષાર્થ નથી પણ સહજ પુરુષાર્થ છે, એટલે વિકલ્પ કરીને કરવું પડે એમ નહીં, સહજ જ એટલો રસ છે અને બહારમાં એટલો પુરુષાર્થ અન્ય રાગના કાર્યોમાં નથી એમ છે, એમાં લુખાશ છે, એમાં અરુચિ છે, ખરેખર તો લુખાશ છે અને અરુચિ છે, અરુચિ ભાવે કોઈ કાર્ય થાય તો એની અસર ન રહે, આ એનો એક વિશિષ્ટ પ્રકાર છે। જે કોઈ રાગાદિના કાર્યો અરુચિ પરિણામે કરવામાં આવે તો એનો રસ ને એનો રસ લાલ લંબાતી
નથી,
તો સામાન્ય વિષયમાં જોઈ શકાય છે। અને ત્યાં આત્માનો આનંદ એક વિષય જ એટલો ભારે ને વજનદાર છે, અને જે કિંમત લઈને અહીંયા સુધી પહોંચ્યા છે, અનંત 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 કાળ સમાધિ સુખ છે, અનંત ચતુષ્ટયનું જે સુખ છે એની પ્રાપ્તિ ને અનંત જન્મ જરા મરણ મૃત્યુના દુઃખનો નાશ એની કિંમત લઈને ત્યાં પહોંચેલા છે,
બરોબર,
એમને મધ્યથી આવ્યા, એ કિંમત આગળ પરિભ્રમણનું સીધું કારણ જે રાગાદી ભાવ ને પર વિષયનું સુખ એ પણ એની સીધું કારણ છે, બે વાત સામે સામે છે, એક સાથે છે, એટલે એને એમાં એટલી હદે આવું થતું નથી કે પોતાનું જે સાધન છોડીને બહારમાં આવે, સાધન પકડી રાખીને આવે છે, બરાબર, એ પણ આવવું છે ને આવે છે એમ નથી, પણ આવી જવાય છે એટલી વાત છે।
જય હો પરમ કૃપાવતી કામ ગુરુદેવનો, જય હો સનાતન દિગંબર જયંતારમણો, જય હો।